यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तु नवन्ति दिव्यैस्तवे वेदेसाङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यम सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यम योगिनो यस्यान्तं न विदुः सुरा सुरगणा देवाय तस्मै नमः वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनंदन महां विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो सहजानंद स्वामी महाराज नी जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय श्रीमद् भागवतनी आप पावन गंगा मां आप सौ स्नान करवा माटे सद्भागी थया छो। जीवन में अमुक अवसर ज बहु धन्य होय छे अने ये ईश कृपा थी मळता होय छे। प्रभु कृपा वगर आवा आयोजन पण थता नथी अने प्रभु कृपा वगर आवा आयोजनों में सहभागी पण थवातुं नथी। એવી પડદા પાછળ રહેલી જે પ્રભુ કૃપાને સમજે છે એ પોતાના જીવનને કંઈક નવ નિર્માણના પંથે મૂકી શકે છે। જીવનની સાધના ઘણી અટપટી બાબતો છે, જેટલું સાંભળવું સહેલું છે એટલું આચરવું સહેલું નથી। આપણી એક પુરાણોગત એવી શૈલી છે કે ભક્તના ચરિત્ર અથવા તો કંઈક એવી કથાનક મૂકીને આપણને જીવનના મર્મો તરફ દોરી જાય છે। ઘણીવાર અઘરા સિદ્ધાંતો યાદ ન રહે પણ જો નાનકડી એવી વાર્તા યાદ રહી જાય તો એને આધારે આપણને જીવનના સિદ્ધાંતો પણ યાદ રહે। તો એવી જ એક સરસ મજાની નાનકડી કહાની ધ્યાનથી સાંભળજો। એક નગરીમાં બે ચિત્રકારો વસતા હતા। બંને ચિત્રકારો મહાન હતા, એમની કલાને વંદન કરવા પડે। એ બંને ચિત્રકારોની વચ્ચે સ્પર્ધા પણ થતી, હુંસાતુસી પણ થતી। નગરના લોકો ઘણી વખત એવું ઈચ્છતા કે આ બંનેને વચ્ચે કંઈક નિરાકરણ સધાય। એક વખત આ પ્રશ્ન એ નગરના સમ્રાટની પાસે આવ્યો। સમ્રાટે એ બંને ચિત્રકારોને સાંભળ્યા પછી એમ કહ્યું, એમ કરો મિત્રો, મારા રાજમહેલમાં હું એક ખંડ આપને આપું, બંનેને એક એક દિવાલ આપું, આપની શક્તિ પ્રમાણે એના ઉપર ચિત્ર દોરું, અને એ ચિત્રને જોયા પછી હું નિર્ણય આપું કે આપ બંનેમાંથી શ્રેષ્ઠ મહાન કોણ છે. હા, જરૂર હું એને પુરસ્કૃત પણ કરું. એક મહિનાની મુદત આપું છું, આપની કલા અજમાવો. સરસ મજાના રાજમહેલમાં એક ખંડમાં બંને ચિત્રકારોને એક એક દિવાલ અપાઈ. વચ્ચે પડદો નખાયો. એક દિવાલ ઉપર એક ચિત્રકાર ચિત્ર દોરે છે, બીજી દિવાલ ઉપર બીજો ચિત્ર દોરે છે. દિવસો પસાર થાય છે. આ બાજુની દિવાલ ઉપર જે ચિત્ર દોરનારો ચિત્રકાર અદ્ભુત ચિત્ર ઉપસાવે છે. ક્યારેક ક્યારેક એ બાજુના પડદાની પાછળ જે એમનો જ સ્પર્ધક એમાં નજર કરે છે તો પેલો હજી દિવાલ સાફ કરે છે. આવું એમણે એક બે દિવસ નહીં પણ 15 દિવસ સુધી જોયા કર્યું કે પેલો હજી પીછી ઉઠાવતો જ નથી, દિવાલને સાફ સૂફ જ કરે છે. પછી તો એને જોવાનું પણ છોડી દીધું કે હવે એનો પીરિયડ પૂરો થવાનો છે, 15 દિવસમાં કઈ અદ્ભુત ચિત્ર ઉપસાવી ન શકાય અને હું વિજેતા ઘોષિત થઈશ. આનંદ છે એનો. એક મહિનો પૂરો થયો અને સમ્રાટને આમંત્રણ આપવામાં આવ્યું, પધારો મહારાજ, આપ અમારી કલાઓને જુઓ. સમ્રાટ મંત્રીઓની સાથે પધાર્યા છે. આ બાજુની દિવાલમાં જેમણે ચિત્ર દોર્યું છે ચિત્રકારની સાથે ખંડમાં પ્રવેશ કર્યો. શું એમણે સૌંદર્ય ઉપસાવ્યું છે! એ પર્વતો, નદીઓ, ગુફાઓ, સૂર્યના ઝલકતા કિરણો. સમ્રાટ આફરીન પોકારી ગયો, વાહ વાહ દોસ્ત વાહ. ખરેખર કલા અદ્ભુત છે. પણ હા, બીજા મિત્રને પણ જોઉં. પડદાની પાછળ જે ચિત્રકાર રાહ જોઈને ઉભો તો પધારો મહારાજ, પણ ત્યાં દિવાલ ઉપર જોયું તો કશું જ ચિત્ર નહોતું. સમ્રાટે કહ્યું કે અરે દોસ્ત, આ તે શું કર્યું? જો આટલી આપ બંનેને વચ્ચે સ્પર્ધા હતી તો પીછી કેમ ન ચલાવી? મને જૂઠો પાડવા માટે જ અહીંયા બોલાવ્યો. પેલા ચિત્રકારે સવિનય વંદન કરીને કહ્યું કે મહારાજ, મેં આપને જરા અપમાનિત કરવા માટે આમંત્ર્યા નથી, પણ એક કરો, જ્યાં આપના આ પરદો છે એને ખેંચીને સામી દિવાલે ફેંકી દો અને પછી આપ જુઓ કે આ દિવાલ ઉપર શું છે. પણ દિવાલ ઉપર કશું નથી, એમાં પડદાને એને શું લેવા દેવા છે? ના મહારાજ, એક પડદો હટાવો. અને પડદો જેવો હટાવીને સામી દિવાલે ગયો. બન્યું શું કે આ દિવાલ ઉપર જે ચિત્ર હતું એ ચિત્ર સામી દિવાલ ઉપર જળહળી ઉઠ્યું. પેલો સમ્રાટ ગમ ખાઈ ગયો કે આમાં બિંબ કયું છે, પ્રતિબિંબ કયું છે, આ શું છે? કહ્યું મહારાજ, આજ મારી કલા છે. એણે શું કર્યું કે દિવાલને ઘસી ઘસી ઘસીને એવી સ્વચ્છ બનાવી, દર્પણ જેવી સ્વચ્છ બનાવી કે સામેનું ચિત્ર એ દિવાલ ઉપર ઉપસી ગયું. અને એ કલા સામાન્ય નથી. સમ્રાટ નક્કી ન કરી શક્યો. જેટલું બિંબ સુંદર લાગતું હતું એનાથી વધુ તો પ્રતિબિંબ સુંદર લાગતું હતું. સમ્રાટ દોડી અને પેલા એ ચિત્રકારને બથમાં ઘાલીને ભેટી પડ્યો. ધન્ય છે, ધન્ય છે. કથા તો આટલી છે પણ આ મારા ને તમારા જીવનની મર્મગાથા છે. આપણે કઈ ન કરી શકીએ તો બસ આટલું જ. ધર્મગ્રંથોનું, ધર્મ પુરુષોનું આ બેઝિકલી છે કે આપણા દિલને એવું સાફ કરવાનું છે કે એ દિવાલ ઉપર, એ આપણી અંતઃકરણની સપાટી ઉપર પરબ્રહ્મ જળહળ જળહળ ઝળકી ઉઠે એ સાફ દિલ કરવાની આપણી આ સાધના છે. બરછટ પથ્થરની દિવાલ ક્યારે ચિત્રને ઝીલી શકતી નથી. અને દર્પણની સપાટી ક્યારે ચિત્રનો ઇનકાર કરતી નથી. દિલ સાફ છે એ જ પરમાત્માને ઝીલી શકે છે, જેનું દિલ પથ્થર દિલ છે એને પરમાત્મા ક્યારેય મળતો નથી. રૂબરૂ હોવા છતાં મળતો નથી. રાવણની સામે જ રામ હતા, એની મુલાકાત નથી થઈ. સ્વચ્છ દિલ વિભીષણ એને પરખે છે, અને જેનું દિલ સાફ નથી એને જ ફરિયાદ છે, ક્યાં છે પરમાત્મા, ક્યાં છે ભગવાન, વેર ઇઝ ગોડ, ક્યાં છે, બધું ડિંડક છે. હા, પથ્થરની દિવાલને હંમેશા એમ થાય છે ચિત્ર ક્યાં, પણ દર્પણની સપાટીને ક્યારે પૂછવા પણ નથી કે ચિત્ર ક્યાં છે. સતત એના ઉપર ચિત્રો ઝીલાય છે. એમ જેનું દિલ સાફ છે એને પૂછીએ કે ઈશ્વર ક્યાં છે, આ રહ્યો, અણુ અણુમાં છે, અણુ અણુમાં છે તો મને દેખાતો કેમ નથી. એ આપણું ખંડ દર્શન છે એટલે દેખાતો નથી. દરિયામાં વિહરતી માછલીએ એની માને પૂછ્યું કે માં, આજે હું ઘૂમતી હતી તો કાંઠા ઉપર લોકો ટોળે વળ્યા હતા અને બોલતા હતા કે દરિયો બહુ સુંદર છે, દરિયો બહુ સુંદર છે. હું ઘણી વાર જાઉં છું ત્યારે આવું લોકો બોલે છે, દરિયો બહુ સુંદર છે, તો માં મને બતાવ ને દરિયો ક્યાં છે. એની માએ એની બચલીને ટપલી મારીને કહ્યું, અરે દીકરી, આ જ દરિયો છે જેમાં આપણે વિહરીએ છીએ, એ જ દરિયો છે. ના માં, આ તો પાણી છે, આ દરિયો ક્યાં છે. અરે બેટા, એ પાણી છે એ જ દરિયો છે. ના, આ પાણી છે, દરિયો નથી. આ ખંડ દર્શન છે. દરિયામાંથી થોડું પાણી આપણે પાત્રમાં ભરીને ચાલ્યા જઈએ અને કોઈ સામે મળે અને આપણે પૂછીએ ભાઈ આમાં શું છે, તો એમ નહીં કહે કે આ દરિયો છે, એમ જ કહેશે આ પાણી છે. કેમ? એ સમુદ્રથી ખંડ થઈ ગયું, પણ એ જ પાણી દરિયામાં ભેળવી દો, આ શું છે, દરિયો છે. ખંડ દર્શન છે એટલે આપણને દેખાય છે કે આ મારું છે, આ તારું છે, આ એનું છે, આ પેલાનું છે, આ પહેલાનું છે, આ વૃક્ષ છે, આ પહાડ છે, આ નદી છે, આ મનુષ્ય છે, આ પશુ છે, પક્ષી છે, આ વૃક્ષો થાંભલાઓ છે. એક એક ટુકડો ટુકડો નિરખીએ છીએ એટલે જ આ પળોજણ છે. સંપૂર્ણ વૈશ્વિક દ્રષ્ટિ સાફ દિલથી જ્યારે સ્વીકૃત કરે ત્યારે પરમાત્મા ક્યાં છે, આ રહ્યો. આવો સરસ મજાનો માણસ હાલે ચાલે બોલે, આવી જળ માટીમાંથી નીપજેલું પુષ્પ ખુશબો પ્રસરાવે. રામકૃષ્ણ પરમહંસે કેશવ સેનને એમ કહ્યું કે બેટા, આ રહ્યો પરમાત્મા, મને દેખાતો નથી. રામકૃષ્ણ પરમહંસે ટેબલ ઉપર ગુલાબનું ફૂલ મૂક્યું અને કહ્યું, કેશવ આ શું છે? કે ગુલાબનું ફૂલ છે, હું કહું છું નથી, અરે મને દેખાય છે. તો ભાઈ, એવી જ રીતે મને પરમાત્મા તારી જેમ સામે બેઠેલો દેખાય છે, હું ઇનકાર કેમ કરું? તને દેખાતું નથી તો તારી અભાગ્યતા, એમાં હું શું કરું, તારી દ્રષ્ટિનો દોષ. ખંડ દર્શન છે એટલે પરમાત્મા ક્યાંય દેખાતો. અખંડ દર્શન, સમ્યક દર્શન જેને બુદ્ધ કહે છે, એને સ્વચ્છ દિલથી સમજવાનું છે. હા, આપણે બધી વસ્તુઓને ચોખ્ખી ઈચ્છીએ છીએ, કપડાં, મકાન, ગાડી, હવા, પાણી, ખોરાક, બધી જ વસ્તુઓને આપણે ચોખ્ખી ઈચ્છીએ છીએ. કોઈને ગંદી ગમતી નથી. ચોખ્ખું નથી મળતું એ મારા તમારા દુર્ભાગ્ય છે. આ દેશમાં ચોખ્ખું પાણી પણ નથી મળતું એ પછીની વાત છે, પણ બધા ઈચ્છે છે ચોખ્ખું. બધી બાબતો ઉપર ચોખ્ખાઈ છે. ઓઇલ, ખાવાનું તેલ પૂછે તોય કે ફિલ્ટર છે, અરે હવે ડબલ ફિલ્ટર છે, લો, શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ, માઇક્રો રિફાઇનિંગ તેલ લોકોને ગમે છે. પણ એક જ વસ્તુની આપણી બેદરકારી, કે આપણું દિલ સાફ જોઈએ એને તરફ કોઈની નજર નથી. ભૌતિકતાની શુદ્ધિને ચોખ્ખાઈ જોઈએ છે. સાચી સફાઈ દિલની છે. અરે કપડા ભી ધોયા સાધુ, અંચળા ભી ધોયા રે,
पर हजी लगी अपनो मन वो ना धोयो मेरे लाल लाल मेरा दिल में संतो लागी वे रागी रामा जो यूं मैं तो जागी रे
दिल साफ दिल धोऊं छे तो शेना थी धोवाई दरेक वस्तु ने पोत पोतानी शुद्धि नु साधन होय छे लोखंड में काट चढ़ो हो तो एने धोवा माटे केरोसिन जोईए केरोसिन में डुबाड़ो साफ थई जाय सुवर्ण ने शुद्ध करवू होय तो एमां तेजाब में नाखो शुद्ध थई जाय एने केरोसिन में डुबाड़ो सुवर्ण शुद्ध न थाय मोढ़ू धोवू छे कपड़ू धोवू छे तो पाणी ज जोईए एने केरोसिन थी मोढ़ू न धोवाय कपड़ा ने केरोसिन थी न धोवाय एने तेजाब में न खाय अमारे एक स्वामी जे सरस मजानी ऊननी धाबड़ी हती तो हूँ जल्दी धोई नाखू के एवी धोऊं के आम उजड़ी बगलानी पाख जेवी करूं कौष्टिक सोडा द्रावण करीने एमां नाखी ऊनना कपड़ा ने धोवू ए पण कळा जोईए नहींतर फूहड़ जेवी बैरा बधुं बगाड़ी मारे कौष्टिक सोडा नुं द्रावण करीने एमां हरखाता हरखाता नाख्यू डोलमां डुबावी दीधी ने हमणां अर्धो कलाक थाय मेलो ओगळी जाय ने आवीने धबधबावीने पछी एने सरस मजानी जोऊं અર્ધો કલાક હરવા ફરવા ગયા ને આવ્યા બાલટીમાં હાથ નાખ્યો તો કાગળનો માવો થઈ જાય એમ ઊનની ધાબળી લોચો થઈ ગયો બરાબર મારે ત્યાંથી જ નીકળવાનું મેં કીધું આ શું રમાડો છો મને કહે સમજી આ તો બધું ઓગળીને ડૂચો થઈ ગયું હવે આનું શું કરવું મેં કીધું એનો ગોટો કરો એક બાજુ તમે ને એક બાજુ હું રમીએ જેમાં જે ધોવાય હાથ પગ મોઢું શરીરની શુદ્ધિ પાણી જોઈએ અને આમ વિચાર કરતા એ લાગે ભગવાને જળ બનાવ્યું છે જુઓ તો ખરા કેટલી કૃપા છે સ્કૂલમાં શિક્ષક બાળકોને શીખવતો હતો કે મિત્રો મને ઘણીવાર એવો વિચાર આવે છે કે ભગવાને આ પાણી બનાવ્યું ન હોત તો શું થાત એક વિદ્યાર્થી બોલ્યો સાહેબ દૂધ ચોખ્ખું મળત એક પ્રધાનને આગ્રહ એવો હુજ્યો કે ખોરાક તો ચોખ્ખો જ લેવો જોઈએ એ પ્રધાન છે પછી સૂજ્યો પારકે પૈસે જ આવું બધું સૂજે ગાંઠનું ખાવાનું હોય ત્યારે કાંઈ સૂજે નહીં અને એટલો બધો આગ્રહમાં ચડી ગયો કે દૂધ પણ ચોખ્ખું ને ભેંસનું પણ એવું કે એમાં જરાય ભેળસેળની શંકા ન હોવી જોઈએ ભરવાડને સાધ્યો એને કહ્યું તારે ભેંસ દોવાની તારે જાતે આપવાનું હું જાતે બાલટીમાં જ લઉં પેલો કે મને કોઈ વાંધો નથી રોજ લે આવી રીતે પ્રધાન એક દિવસ એટલો દૂધ આમ રેડતો હતો થોડું પાતળું લાગ્યું હવે પ્રધાને પૂછ્યું એલા કે ભરવાડ તો હા બાપુ આજે આ દૂધ પાતળું કેમ છે તો કે સાહેબ એવું છે ને આજે ભેંસ હોંકળામ બાંધી હતી ને થોડું પાણી વધારે પી ગઈ છે તો ઓલો પાછો બોલ્યો કે એમ તો વાંધો નહીં જવા દો લ્યો બધા આ લોકો વાતો કરે છે પ્રધાન હોય છે ભેજા નથી હોતા જોકે એવું લાગે છે કામકાજ એવા કરે છે એટલે ન હોય એવું લાગે પ્રતીત થાય છે બીજો વિચાર આવે છે ભેજા તો જે હોય એ લોકો પાસે પણ હાર્ટ નથી ભેજા તો ખુરશી માટે પૈસા માટે કેવા વાપરે છે નહીતર આ ખુરશી હાથમાં આવે ગાંધીનગરની ભેજા વાપરવાથી જ આવી છે પણ જો દિલ વાપરે હાર્ટ વાપરે લાગણીથી જોડાય પ્રેમથી જોડાય તો કોઈ સમસ્યા સમાજમાં ન રહે પ્રેમ અદ્ભુત ભાષા છે સેતુ છે બુદ્ધિ તો દિવાલ બનાવે છે હૃદય સેતુ બ્રિજ બનાવે છે મૂળ વાત છે શુદ્ધિની આપણે દિલ ધોવું છે આપણી સામે બે શુદ્ધિ છે એક મન શુદ્ધિ બીજી શરીર શુદ્ધિ શરીર શુદ્ધિ માટે જળ સ્નાન છે પાણીથી સ્નાન કરીએ શરીર શુદ્ધ ચોખ્ખું થઈ જાય અને નાહવું જરૂરી છે આજની આ સદીમાં પણ ઘણા લોકો નહાતા નથી હોતા એને કહેવાનું થાય ભાઈ અત્યારે તો કૂતરાઓ સ્નાન કરે છે તમે તો કરો સ્નાન આરોગ્યદાયક છે સ્ફૂર્તિદાયક છે અરે આપણે નિંદ લઈએ છે ઊંઘ લઈએ છે મિની ડેથ છે મૃત્યુ છે મિની આ જાગ્યા પછી જે માણસ સ્નાન નથી કરતો તો એ સદાને માટે સૂતકી છે સવારમાં સ્નાન પવિત્ર જલથી સ્નાન કરે સ્નાનના ત્રણ પ્રકાર છે પહેલું સ્નાન છે એ ઋષિ સ્નાન છે ચાર વાગ્યામાં જે સ્નાન કરવું આકાશમાં આધારિત તારલાઓ ટમટમતમા હોય એ સમયે જે સ્નાન કરવું એ સ્નાનને ઋષિ સ્નાન કહેવાય છે. બીજું સ્નાન છે મનુષ્ય સ્નાન છે. તારલાઓ ડૂબી ગયામાં છે, સૂર્યોદય હજી થયો નથી, એવા 5 અને 6 ની વચ્ચે જે સ્નાન કરવું એને મનુષ્ય સ્નાન કહેવાય છે. અને મનુષ્ય હોય એને આ સમયે સ્નાન કરી લેવું જોઈએ, અને એ સમયે જે સ્નાન કરે એ જ મનુષ્ય ગણાય એવું શાસ્ત્રનું માનવું છે. પછી તમને બધી જાતની છૂટી છે. એ ત્રીજા નંબરમાં આવે છે, એ ત્રીજા નંબરનું સ્નાન, પેલું સ્નાન ઋષિ સ્નાન, બીજું મનુષ્ય સ્નાન, અને ત્રીજું રાક્ષસી સ્નાન છે. એ 8, 9, 10 વાગે ગમે ત્યારે કરી શકો. સૂર્યોદય પછી જે સ્નાન કરવું એ માનવ સ્નાન નથી, એ રાક્ષસી સ્નાન છે. રાજે લોકો પડ્યા હોય છે 8, 9, 9, 9, 10, 10 વાગ્યા સુધી. ભાઈ કોઈ હુતા ખોટું લગાડતા નહીં હોય, તમારી પોઝિશન તમે સંભાળો. પણ એ 8-9 વાગે જેમ ઢુવામાંથી રીંછડું ઊભો થાય એમ ઊભો થાય ભાઈ. અને હવે તો ફેશન ચાલે છે ને લુંગી પહેરીને, ખબર નથી પડતી મને તો હજી સુધી સેટ નથી થતું. લુંગીના કલર લોકો કેમ પસંદ કરે છે એ કે આંખને ગમે એવો નથી, અસલ મદારી પણ એવો કોથળા જેવો લાગે, શોભતી નથી. 8-9 વાગે ઉઠું. મેં લંડનમાં એક જણાને બેઠા હતા, પૂછ્યું, મેં કીધું તું કેટલા વાગે ઉઠે છે, મને કે 10, 10:30 ઉઠું. મેં કીધું ભલા માણસ જુવાનીઓ છે, સત્સંગમાં આવે છે ને આવી રીતે 10, 10:30 ઉઠવાનું. મને કે પણ આમ હું 10, 10:30 ઉઠું છું, પણ આમ હું શિક્ષાપત્રી પ્રમાણે ઉઠું છું. મેં કીધું શિક્ષાપત્રીમાં તો સૂર્યોદય પહેલા ઉઠવાનું કીધું છે, તું તો 10, 10:30 ઉઠે છે. તો કે એમાં છે જોયા જેવું. કઈ રીતે? કે હું અહીંયા 10, 10:30 ઉઠું ત્યારે ઇન્ડિયામાં 5 જ વાગ્યા હોય એટલે શિક્ષાપત્રી પ્રમાણે ઉઠું છું. આવા અર્થ તો એને સૂજે. હવે જેને નથી સમજવું એને સમજે, મરી જાવ તો ન સમજે. મૂર્ખ ને બોધ ન લાગે એને 4-4 વેદ ભણાવો, માસ્તર ભૂલી જાય ઉલટાનો. શિક્ષક સ્કૂલમાં બાળકોને વહેલા ઉઠવાની આદત પડે એટલે સમજાવતો હતો. જો મિત્રો નાનકડી વાત કહું, વહેલું ઉઠવું જોઈએ, બાલબુદ્ધિ આરોગ્યદાયક છે. એમ ન સમજાવતું હોય તો લો એક દાખલો આપું. હંમેશા બિલાડી વહેલી ઉઠે છે તો એને સવારમાં વહેલા ફરવા જતા ઉંદરનો ખોરાક મળી જાય છે. બોલો, ત્યાં એક છોકરો ઉભો થયો, પણ સાહેબ એ ઉંદર મોડો ઉઠ્યો તો બચી જાત ને, એ નકામો વહેલો ઉઠ્યો, નથી સુધરવું ન સુધરે. આજે લોકોના ઊંધા જીવન થઈ ગયા. એક તો મોડી રાત, હવે જોજો બધા જેમ જેમ રાત ગળશે ને એટલે જેમ બધા મકોડા જેમ રાફડામાંથી બહાર નીકળે ને માણસો બહાર નીકળશે, રેકડીઓ પર ચોંટી જાય છે. એ એક એક 2 વાગ્યા સુધી ખાણી પીણી મોડા સુધી ખાવું પીવું, ન જોવાનું જોવું, હરવું ફરવું, કચરો શરીરમાં આંખમાં ઇન્દ્રિયોમાં ભરવો, અને પછી મોડેથી ઉઠવું, બસ. આ આજની લાઈફ થઈ ગઈ, રાક્ષસી લાઈફ. અને ઘણા તો સવારે ઉઠીને પાછા વળી પથારી પડ્યા પડ્યા બેડ ટીલીએ બીડા ફૂંકે. આપણે પૂછ્યું કે આવું બધું શું કામ કરો છો, તો કે આ ન પીવું ત્યાં સુધી મને જાજરૂ જવાનો કોલ લાગતો નથી. અરે અરે અરે, આ પરતંત્રતા તને કરવાની જરૂર શું હતી? ગમે ત્યારે ઉઠીએ ત્યારે ઓલરેડી ના હોય. આ સાધુ કાંઈ નથી પીતા, પણ એને તમે કહો જાઓ જાજરૂ જીઓ, હડદન પીઓ, એટલે આવું તમે ન કરી શકો. સ્નાન કર્યા વગર માણસે ક્યારેય મુખમાં જલ ફળ અનાજ કઈ મૂકવું ન જોઈએ, એ સાચો મનુષ્ય છે. વાંચો શિક્ષાપત્રી, ભગવાન સ્વામિનારાયણે લખેલી નાનકડી શિક્ષાપત્રીને આજે હું તમને એક ખાલી અપીલ કરું કે હાથમાં લઈને એકવાર વાંચી જોજો. સાદા પ્રિન્સિપલ. કલકત્તાની અંદર ઇસ્કોન મૂવમેન્ટ વાળા પ્રભુપાદ, 10,000 બૌદ્ધિકો ડોક્ટરો વકીલો આવા બધા ક્રીમ વર્ગ બેઠેલો, એમાં એમણે એક વાત મૂકી કે મિત્રો, મેં મારી આયુષ્યમાં ઘણા ગ્રંથો જોયા, ઘણા શાસ્ત્રો વાંચ્યા, ઘણા મારા પુસ્તકો હાથમાં આવ્યા, પણ આજે એક હું તમને અદ્ભુત પુસ્તક બતાવું છું જે મને હમણાં હમણાં મારા હાથમાં આવ્યું છે, અને હું બતાવું છું આપ બધાને ખૂબ ગમશે, એમ કહીને એમણે પોતાના ગજવામાંથી ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી બતાવી. આના જેવો અદ્ભુત ગ્રંથ મને અત્યાર સુધી મળ્યો નથી. વાંચજો, જીવનના સાદા સત્યો તમને પ્રાપ્ત થશે. તો શરીર શુદ્ધિ માટે જલ સ્નાન, પછી બીજું સ્નાન છે તીર્થ સ્નાન છે, ભારી મહિમા છે. લોકોના ટોળે ટોળા તીર્થોમાં ઉમટે છે, સેંકડોની સંખ્યામાં. મરી જાય તો જાનથી ભલે મરી જાય, પણ જાવું એ જાવું, નાવું એ નાવું. કુંભમાં કેટલા કચડાઈ જાય છે. તીર્થો અનંત છે, કોઈ પાર નથી. ગંગા, ગોદાવરી, કાશી, કાવેરી, કૃષ્ણા, દ્વારિકા, રામેશ્વર, જગન્નાથપુરી, બદ્રી, કેદાર, ત્રિવેણી સંગમ, જ્યાં જુઓ ત્યાં ટોળા ને ટોળા છે. લોકો ધન્યતા થઈ જવાય, ધન્ય થઈ જવાય એવી ભાવથી જાય છે. જવું જોઈએ, એકવાર જઈએ તો આ જીવતર કામનું શું, પવિત્ર થઈ જવાય. અને આપણે ત્યાં તો ગંગાનો અદભુત મહિમા, એમ ગમે તેવા પાપ કર્યા, એકવાર ડૂબકી મારો, ખલાસ, બળીને ભડકો, બધા દરિયા ભેળા. મારો વિચાર આવે છે કે જો આટલું બધું સહેલું હોય, ગમે તેટલા પાપ કરો, ગંગામાં ડૂબકી મારો અને બધું જો ધોવાઈ જતું હોય તો 400-500 રૂપિયાની ટિકિટ મોંઘી ન કહેવાય. કઈ મોંઘી ન કહેવાય, જલસા મારો દિલમાં ઉતરતું નથી. આ તીર્થની ટીકા નથી, પણ વાસ્તવિક વિચાર કર્યા વગર પણ છૂટકો નથી. એમ કઈ રીતે ધોવાઈ જાય પાપ? રામકૃષ્ણ પરમહંસને એક જણાએ પૂછ્યું કે બાપજી મને એક સવાલ છે, પૂછ બેટા. આ લોકો કે છે ગંગામાં નાયન બધા પાપ બળીને ખાક થઈ જાય, ધોવાઈ જાય, સાચું? તો કે આમ તો સાચું. તો આમ સાચું એટલે તો જો હું તને સમજાવું કે લોકો ગંગામાં નાહવા માટે જાય ને, આમ એટલે જેવો એ નદીમાં ઉતરે ગંગામાં એટલે એના પાપ આમ બહાર નીકળવા માટે, એ સાવ સાચું. કે જેટલો કેડમાં ડૂબે તો આમ તરત પાપ ત્યાંથી બધા ઉપર ઉપર નીકળતા જાય, ડૂબકી મારે એટલે બધા પાપ બહાર નીકળી જાય એના, એ સાવ સાચી વાત છે. પણ બેટા બીજું જોયું કે ગંગાને કિનારે જેટલા ઝાડવા છે ને એટલા માટે છે, બધા પાપ પેલો ડૂબકી મારે એટલે નીકળી અને ઝાડવા ઉપર બેસે, પેલો જેવો બહાર નીકળે એટલે જેના હોય એના પાછા ચોંટી જાય. તો બાપજી આમાં ધોવાનું શું, આ તો એનું એ રહ્યું. તો પછી તું મને કે છો એનું એ રહ્યું, પણ ગંગામાં હજાર વાર સ્નાન કરી આવ્યો એ બદલાણો કોઈ, એના એ જ પાછા આવે, એના એ જ ગોરખ ધંધા, એની એ જ લુચ્ચાઈ, એની એ જ વ્યભિચાર, એના એ જ કૂડ કપટ દળ છંગા, બધું એ જ છે. ઉલટાના લોકો એક બે દુર્ગુણ લઈ ન આવે ને તો સારું. તીર્થોમાં જાય છે ને પાપ ધોવાઈ જાય છે એવું બેટા તને કોને કીધું? એમ ધોવાતું નથી. એનો અર્થ એવો નથી કે તીર્થ જૂઠા છે. તીર્થ તો હરેક સંપ્રદાયમાં, હરેક ધર્મમાં, વિશ્વમાં બધે જ મહિમા છે. પવિત્ર જળનો મહિમા છે, હિન્દુ ધર્મમાં સ્નાન કરવાનો મહિમા છે, તો બીજા ધર્મોમાં આચમનનો, બધાનો મહિમા છે. તીર્થો સત્ય છે, પણ જનારની વૃત્તિ સત્ય નથી. એક જણો ટ્રેનમાં બેસીને હરિદ્વાર ગંગાજી જતો હતો, બાજુવાળાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો ગંગાજી સ્નાન કરવા જાય છે, આ બધા જીવતરના પાપ ધોવાઈ જાય. હવે બે વાતો કરે છે ને એમાં ટીટી આવ્યો, એટલે પેલો ઉભો થઈને હટકી ગયો. ટીટી બધી ટિકિટ ચેક કરીને વયો ગયો, એટલે પેલો આવીને પાછો જાત્રાએ જનાર હતો ને આવીને બેઠો, એટલે બાજુવાળાએ પૂછ્યું કે ભાઈ તું આમ ક્યાં વયો ગયો હતો, હમણાં ટીટી આ ટિકિટ ચેક કરવા આવ્યો હતો, તું ક્યાં ગયો હતો? તો કે ટિકિટ લીધી છે જ કોડે. તો કે ભલા માણસ તું જાત્રા કરવા જાય છે અને આ ધંધા? તો કે જો ભલા માણસ આપણે જવું છે તો પાપ ધોવા જવું છે ને એક વધારે ધોતા આવશું, લ્યો બસ. હવે આવી ખોરી ટોપરા જેવી ભાવનાઓ, મૂળથી જ પાયો બગડેલો. અને તમે સમૂહમાં ગયા છો, કોઈ મેટાડોરમાં મિની બસ બાંધીને તમે જુઓ લોકોને, અમે ઘણા જાત્રાળુ જોયા છે. એ મિની બસ કે મેટાડોર કે નાની જીપ લઈને ગયા હોય એ લોકોના સ્વભાવનું દર્શન કરજો તમે. એક જગ્યાએ હોલ્ટ કરવા માટે તો બાજા બાજી આવી જાય, બોલો. કારણ કે એને કોઈ તીર્થના વ્રતની ખબર નથી, એને કોઈ નિયમની ખબર નથી, બસ જવું જવું એટલે જવું, જઈ આવે, પાપ બળી જાય બસ. દક્ષિણમાં તીર્થોમાં અમે હતા, એક જગ્યાએ એવું બન્યું કે સાથે આવનારા ખુશ થઈને આવ્યા, એટલે અમે પૂછ્યું કેમ આટલા બધા ખુશ થઈ ગયા? અરે કે સ્વામીજી જમાવટ થઈ ગઈ કે અહીંયા કાથી બહુ સસ્તી મળે, બે ટ્રક કાથી ખરીદી લ્યો. તીર્થમાં જઈને જ વેપાર ધંધો આનું આ છે, આ લોકો કઈ ભાવનાથી જાય છે? તિરુપતિ હમણાં ગયો તો મેં એને પૂછ્યું કે કેવું રહ્યું? અરે કે ખુશ થઈ જાવ, બે રૂપિયા ને એક લાડુ. તો લાડુ માટે ત્યાં ગયો તો તું? વાંદરાઓ તો એવા કે આપણા હાથમાંથી કેળા ખાઈ જાય, સિંગચણા ખાઈ જાય. કેટલા રૂપિયા ખર્ચીને તિરુપતિમાં વાંદરાને સિંગચણા ખવડાવવા ગયો?
તિરુપતિ લક્ષ્મીપતિની તો કોઈ વાત જ આવતી નથી, દર્શનની કોઈ મહિમા નહીં, કોઈ વાત નહીં.